અભિપ્રાય અનુસાર એની પ્રવૃત્તિ ચાલતી હોય છે. એમાં અભિપ્રાયમાં કે ઓળખામાં એવો ખ્યાલ આવવા માંડે છે કે મારું ચૈતન્ય તત્વ આવી સ્થિતિ શૂન્ય સંતાપી ગયું છે. એમ અભિપ્રાય થાય તો આગળ જતા સમય મોસમની પ્રાપ્તિ થઈ શકે છે. આચાર્ય ભગવાને 6 મહિનાનો તો વધારેમાં વધારે કાળ આપ્યો છે. વધારેમાં વધારે કાળ 6 મહિનાનો છે. તો ગુરુદેવ કહેતા હતા જૂના પ્રવચનો સાંભળો, એની પર ઠોઠ નિશાળિયા માટે છે 6 મહિના. જેને કાંઈ ખબર ન હોય તો એ પાછળ પડે તો 6 મહિના એને લાગી જાય. બાકી તો આ અલ્પકાળમાં થાય એવી સ્થિતિ છે. અભિપ્રાય છે ને એક સમયમાં પલટાય છે, એ પલટાવવામાં વાર લાગે પણ પલટાય ત્યારે એક સમયમાં પલટાય છે. અભિપ્રાય પલટાવો એ એટલી બધી કઠિન ચીજ નથી, પણ એને પરિચય અનાદિથી પરનો શરીરનો રાગનો સંયોગનો રાખ્યો છે એટલે ત્યાંથી પેલા એ પાછું વળવાનો વિચાર થઈ નાખે છે. એ પાછું વળવાનો વિચાર કરે છે ને એટલે જ્યાં વસ્તુ સ્થિતિ છે ને ત્યાં અભિપ્રાયની કેળવણી નથી એટલે એને વાર લાગે છે. જો એ અભિપ્રાયની કેળવણી વસ્તુ સ્થિતિ છે ત્યાંથી ચાલુ થઈ જાય તો બિલકુલ વાર લાગતી નથી, તરત કામ થાય છે. એટલે આમાં કઈ બેનથી એ કીધું એમાં કઈ નહીં, 6 મહિના સુધી કઈ અનુભૂતિ ન થાય તો એ કા નીચે આવવાથી છે, વ્યવહારમાંથી છે, ઉપયામાંથી છે, એવું કઈ નથી. પુરુષાર્થી ઓછો છે, પુરુષાર્થી ઓછો હોય તો તાલબ્ધી ન પાકે, મોનાર ન ઉભી થાય, સ્વભાવ સ્વરૂપનો પુરુષાર્થ ન ચાલુ થાય, અને એવા યોગ ઉત્કૃષ્ટ નિમિત્તોના પણ ન પડે એને. એવું બની શકે પાંચે સમવાય જ્યાં સુધી ભેગા ન થાય ત્યાં સુધી કાર્યસિદ્ધિ ન આવે તો એમાં કઈ એ પુરુષાર્થ નથી કરતો એવું નથી હોતું, પણ મંદ પુરુષાર્થ હોતો ન પણ થાય. પછી સર્વજ્ઞની વાત આવી ગઈ કે સર્વજ્ઞ પર્યાય, એમ કે જે સર્વજ્ઞને જાણે એ પોતાના આત્માને જાણે, તો એમ કે સાચા સર્વજ્ઞને જેને જાણી લીધા હોય, અર્યત પરમાત્મા સર્વજ્ઞ દેવ હોય એની જેને ખબર પડી હોય તો એને તત્વ શ્રદ્ધાન થઈ જાય, તો એમ કે સર્વજ્ઞનો નિર્ણય થાય તો આત્માનો નિર્ણય થાય અને આત્માનો નિર્ણય થાય એને જ યથાર્થ ખરેખર સર્વજ્ઞનો નિર્ણય હોય એમ કરીને એની ચર્ચા પણ ઘણી જાય. એનો વધારે વિસ્તાર સમજવો હોય તો પ્રવચન સારજીની 80 નંબરની ગાથાનો અભ્યાસ કરો. જે જાણતો અર્થંતને દ્રવ્યને પર્યાય પડે તે જીવ જાણે આત્મને પશુ પામે લઈ જાય. જે અર્યંતને એના દ્રવ્ય પણ પર્યાયથી જે જાણે છે એ પોતાના આત્માને પણ એવો જાણી લે છે તો એનો મોહ ક્ષય થઈ જાય છે. મોહ ક્ષય થાય છે, ઉપસમ થાય છે એમ નહીં, સીધો મોક્ષ સહી થઈ જાય છે. મોહનીય કર્મ છે ને 8 કર્મોમાં એ સૌથી ચીકણામાં ચીકણું અને સૌથી વધારેમાં વધારે બાધક છે. કર્મો તો કોઈ બાધક હોતા નથી, પણ જ્યાં સુધી મોહની કર્મનો ઉદય હોય ને અહીંથી એમાં જોડાવા પણ બનતું હોય મોહનીય જાય એટલે કાર્ય થઈ ગયું પૂરું છે. એમાં એમ લખ્યું છે જે અર્યંતના દ્રવ્ય ગુણ પર્યાયને જાણે એને જાણી અને પોતાના આત્મા સાથે મેળવે કે મારો આત્મા પણ એવો જ છે જેવા સર્વજ્ઞ છે એવો જ હું છું એમ જેને ખ્યાલમાં આવી જાય એનો ખરેખર મોક્ષ થઈ જાય. એ પોતાની પર્યાયને ગુણમાં સંક્ષેપણ કરે અને એ ગુણને પોતાના દ્રવ્યમાં સંક્ષેપણ કરે તો એનો મોક્ષ થઈ જાય એમ 80મી ગાથામાં લખ્યું છે. એની આખી ચર્ચા હમણાં પૂજ્ય વૈષ્ણવના ચર્ચામાં આવી કે જે પોતાને જાણે એ વાસ્તવિક સર્વજ્ઞને જાણે અને જે સર્વજ્ઞને જાણે એને હું સર્વજ્ઞ સ્વભાવી છું એવો નિર્ણય થાય અને થાય જ. અને પછી પ્રત્યક્ષ ગુરુની ચર્ચા આવી કે પ્રત્યક્ષ ગુરુ હોય તો પ્રત્યક્ષ ગુરુને માને તો એમાં જ ખરેખર પ્રત્યક્ષ ગુરુ જે સાક્ષાત સમ્યક દ્રષ્ટિ હોય, જ્ઞાની પુરુષ હોય, એની પણ જો શ્રદ્ધા થાય તો મારા આત્માની અને સર્વજ્ઞ ભગવાનની પણ શ્રદ્ધા એને થાય થાય ને થાય. કોઈ પણ જ્ઞાની પુરુષ હોય, આપણી પાસે તો પૂજ્ય ગુરુદેવ સુધી જેવા સમર્થ જ્ઞાની પુરુષ આપણને મળ્યા, અને એને સમયસાર કામ જેવું છે, કલ્પવૃક્ષ છે, સમયસારમાં બાર અનુસાર રહ્યો છે, સમયસાર આગમનું આગમ છે, એની ચર્ચા એવી હતા. એ બધી વાત તો ગુરુદેવે બતાવી આપણને. 2000 વર્ષથી સમયસાર કર્યું હતું, પાના ખોલેલા નહોતા, પાના એકબીજા જોડેલા કઈ ખોલેલા નહોતા સમયસાર. ગુરુદેવે ખોલાવ્યા બતાવી, પાના તો ખોલો. ત્યારે તો ખબર પડી કે આ સમયસાર ભારત નો ભગવાન છે, આ કલ્પવૃક્ષ છે, કામધેનુ છે, આંધળાની આંખ છે. એમ ત્યારે એને ખબર પડી, આંધળો જોવે દેખ તો થઈ જાય, એવો સમયસારમાં રહસ્ય ભર્યું છે. સમયસાર બે જગ્યાએ છે, નિમિત્તપણે દ્રવ્ય સ્વરૂપ છે, અને એક પોતાના સ્વભાવને પોતાનો ભગવાન આત્મા પણ સમયસાર સ્વરૂપ છે. એવા સમયસારને બતાવનારું આ સમયસાર બનાવ્યું છે. એવી કોઈ અલૌકિક અલૌકિક વસ્તુ આમાં ભરેલી છે. આ સમયસાર ગ્રંથાધિરાજ લખાણા પછી અનેકો આચાર્યોએ, અનેકો મુનિરાજે, અનેકો સાધકજીઓએ જે શાસ્ત્રો બનાવ્યા એ બધા એવા સમયસારનો સાર છે. સમયસારની દરેક ગાથાઓનું સંસ્કૃત વર્ણન બીજા અનેક શાસ્ત્રોમાંથી નીકળે છે. અનેક શાસ્ત્રો, કોઈ પણ શાસ્ત્ર કાઢો એમાં આની કેટલી ગાથાઓના રેફરન્સ હોય અથવા તો આ ગાથા પ્રમાણે જૂનો પણ આવી ગયો. એક સમયસારે તો એમ કે ભવિજીવોને મોક્ષ જવાના દરવાજા ખોલી નાખ્યા, અને એ સમયસારે તો ખોલેલા, પણ આપણા માટે તો પૂજ્ય ગુરુદેવ સુધી આવો તારો સમયસાર સ્વરૂપ ભગવાન આત્મા છે, અને તારી પાસે આવો નિમિત્ત પણ છે. જ્યાં તું એનો આદર કર દ્રવ્ય સ્વરૂપનો, ત્યાં એ દ્રવ્ય સ્વરૂપ તને ભાવ સ્વરૂપમાં પરિણમવા માટે નિમિત્ત બની નાખે. એવી કોઈ અલૌકિક વસ્તુ સ્થિતિ સમયસારમાં ભરેલી છે. આવી આવી ઘણી ચર્ચાઓ ગુરુને માથે રાખીને જો કાર્ય કરતો હોય તો ક્યારે એને માન ફસાય, ઉત્પન્ન ન થાય, ક્યારે સ્વચ્છતા ન થાય, અને ખરેખર સ્વતંત્ર અને સ્વાધીન થયા વગર રહીએ નહીં એવી સ્વતંત્રતાની ઘોષણા, સ્વતંત્રતાની પરાકાષ્ઠા, સ્વતંત્રતાનો ઢંઢેરો એવો પૂજ્ય ગુરુદેવશ્રીએ સ્વતંત્રતા આપણને બતાવી છે. એવા પૂજ્ય ગુરુદેવશ્રી આ છોકની ગાથાનો આપણને ભાવ કરીને આપ્યો છે. એવી આ સમય પ્રસંગની ગાથા, છોકની ગાથા અલૌકિક અને અપૂર્વ ગાથા છે. સમયસાર પરમાગમની છોકની ગાથા એટલે 14મું ગુણસ્થાન આવે એવી ગાથા છે. એવી અપૂર્વ ગાથા, એવી અલૌકિક ગાથા, એમાં એમ કે છે કે તારો આત્મા અબદ્ધ, સ્પષ્ટ, અનન્ય, નિયત, અવિશેષ ને અસંયુક્ત એવા 5 વિશેષણોથી સભર એવો એક ભગવાન આત્મા પૂછતા, અને જેટલા જેટલા અબદ્ધ, સ્પષ્ટ આદિ ભાવો તારી પર્યાયમાં પ્રગટ થયા કરે છે, એ પર્યાયના ભાવો ત્રિકાળી દ્રવ્યમાં ન હોવાને કારણે, ભૂતાર્થ સ્વભાવમાં ન હોવાને કારણે એ બધા અભૂતાર્થ છે, અસત્યા છે, ગ્રહણ કરવા યોગ્ય નથી, આદર કરવા યોગ્ય નથી, અહમ કરવા યોગ્ય નથી, એને નિરંતર હેયની કોટીમાં રાખવા યોગ્ય છે, અને ભગવાન આત્માના નિરંતર ઉપાદેયભૂત તત્વની કોટીમાં રાખવા યોગ્ય છે. પર્યાયમાં ઉપાદેય કરવા યોગ્ય છે એમ નહીં, ઉપાદેયભૂત તત્વની કોટીમાં રાખવાના છે. સ્પષ્ટ, અનન્ય, નિયત, અવિકૃત ને અસંયુક્ત એવું સ્વરૂપ જ છે ભગવાન આત્મા. એને કોઈ ઉપાદેય કરે કે એને કોઈ ઉપાદેય ન કરે, એના સ્વરૂપમાં કઈ ફરક નથી પડતો. અબદ્ધ સ્પષ્ટની કોઈ અનુભૂતિ કરે કે અબદ્ધ સ્પષ્ટ અનન્ય નિયત અવિશેષ અસંયુક્તની કોઈ અનુભૂતિ ન કરે, એનાથી એનું અબદ્ધ સ્પષ્ટપણું ચાલ્યું નથી જતું. એનું અબદ્ધ સ્પષ્ટપણું, અનન્યપણું, નિયતપણું, અવિશેષપણું, અસંયુક્ત પણું એ પોતાના સ્વભાવથી સ્વાભાવિક રીતે રહેલું છે, એ પોતાનું સ્વભાવિક વસ્તુનું સ્વરૂપ છે. એને કોઈ જાણે, એને કોઈ માને, એની કોઈ અપેક્ષા એને નથી. એ નિર્દેશ તત્વ છે, પરમ નિર્દેશ તત્વ છે. એને બિલકુલ સાપેક્ષતા લાગુ પડતી નથી. સાપેક્ષતા બધી પર્યાયોમાં લાગુ પડે છે, અને ખરેખર તો પર્યાયોમાં પણ સાપેક્ષતા લાગુ પડતી નથી. પર્યાય પણ પોતાના સ્વભાવથી નિરપેક્ષ, દ્રવ્યનો સ્વભાવ નિરપેક્ષ, પર્યાયનો સ્વભાવ પણ નિરપેક્ષ, બે પોતપોતાની સ્વતંત્રપણે નિરપેક્ષતાથી રહેલા છે. એકબીજાને કોઈની બિલકુલ અપેક્ષા છે જ નહીં. એવી નિરપેક્ષ સત્તા છે, એવી નિરપેક્ષ સત્તાનું વર્ણન અહીંયા 14મી ગાથામાં કરે છે. બેનું સ્વભાવથી વર્ણન થયું છે. જો પાંચે બોલમાં ક્યાંય નય શબ્દ નથી આવ્યો, ક્યાંય નય શબ્દ નથી આવ્યો કે વ્યવહાર નહીં આવો છે, નિશ્ચય નહીં આવો છે, નિશ્ચય નહીં અપરિણામી છે, વ્યવહાર નહીં પરિણામ તો છે, એમ શબ્દ નથી કે ક્યાં આચાર્ય ભગવાને નહીં નો પ્રયોગ નથી કર્યો. બે વાત સ્વભાવથી બોલાવી છે. અબધપણું એ ભૂતાર્થ છે, અને બધપણું એ અભૂતાર્થ છે. બસ દ્રવ્ય તે હું, અને પર્યાય તે હું નહીં, એટલી જ વાત આમાં આચાર્ય ભગવાને મૂકી છે. સ્વભાવથી સ્વભાવને જોતા સ્વભાવ કેવો છે ખ્યાલમાં આવી જાય છે. પર્યાય છે એ વિભાવ છે, એટલે કે વિશેષ ભાવ છે. એ વિશેષ ભાવથી દ્રવ્ય સ્વભાવ આવો છે, દ્રવ્ય સ્વભાવ આવો છે, દ્રવ્ય સ્વભાવ આવો છે, એમ પર્યાયમાં દ્રવ્યનું વર્ણન કરવું એ ખરેખર અહીંયા એમ કહેવા માંગતા નથી. અહીંયા એમ કે છે કે તું દ્રવ્ય ને દ્રવ્ય થી જો, પર્યાય ને પર્યાય થી જો, એની બે સત્તા સ્વતંત્ર અબાધિતપણે પોતપોતાની સ્વતંત્ર છે. પેલા એ નિર્ણય કરો, નિર્ણય કરીશ ત્યાં જ તમે આત્મા આવો છે એવું આત્મજ્ઞાન પર્યાય ઉદિત થઈ જાય, અને એ પર્યાય ને દ્રવ્ય નો ભેદ નહીં દેખાય. એટલે એમ કીધું કે અનુભૂતિ તે આત્મા છે. એની ચર્ચા આમાં આખી 14મી ગાથામાંથી ચર્ચા આવે છે. જો આપણે સમુદ્રનું દ્રષ્ટાંત જોતા હતા ને, સમુદ્ર વૃદ્ધિહાનિ રૂપ સમુદ્ર, સમુદ્રનું પ્રવચન પછી આવે, જેમ સમુદ્રનો વૃદ્ધિહાનિ રૂપ અવસ્થાથી અનુભવ કરતા હાનિય થોડું અનિશ્ચિત પણ ભૂતાર્થ છે, પ્રત્યાર્થ છે, તો પણ નિત્યથી એવા સમુદ્ર સ્વભાવની શરીર જઈને અનુભવ કરતા અનિયતપણું અભૂતાર્થ છે, અસત્યાર્થ છે. એવી રીતે આત્માનો વૃદ્ધિ હાનિરૂપ પર્યાય ભેદોથી અનુભવ કરતા અનિયતપણું ભૂતાર્થ છે, સત્યાર્થ છે, તો પણ નિત્યથી રહેવા આત્મ સ્વભાવની સમીપ જઈને અનુભવ કરતા અનિયતપણું અભૂતાર્થ છે અને અસત્યાર્થ છે. આપણે અભૂતાર્થ ને અસત્યાર્થનો અર્થ કરેલો, અભૂતાર્થ એટલે દ્રવ્યમાં પર્યાય નથી, અને અસત્યાર્થ એટલે પર્યાય કે દ્રવ્ય નથી, એને અભૂતાર્થ ને અસત્યાર્થ કહેવામાં આવે છે. અને આ આખો આખો બોલ છે એ પર્યાયના સ્વભાવને બતાવતો બોલ છે, અને દ્રવ્યના સ્વભાવને બતાવતો બોલ છે. અહીંયા પર્યાયનો સ્વભાવ વૃદ્ધિહાની વાળો છે એમ બતાવે છે, અને દ્રવ્યનો સ્વભાવ સ્થિર છે એમ બતાવે છે. સમુદ્રનો ભાગ સ્થિર છે, અને મોજાનો ભાગ છે એ અસ્થિર છે. એ અસ્થિર ભાગ છે, એ અસ્થિર ભાગ છે, એ સમુદ્રનો ભાગ નથી એમ કહેવા માંગે છે. જે પર્યાયનો પરિણામથી ભાગ છે, જે ભાગ છે એ ઉત્પાદન વાળો ભાગ છે, એ પર્યાયનો ભાગ છે, વૃદ્ધિયાની વાળો ભાગ છે, અસ્થિર વાળો ભાગ છે, પલટતો ભાગ છે, એ ભાગ છે, એ આ સમુદ્રનો વિભાગ નથી. અને એ હંસ તો હંસીનો જ હોય ને, હંસીનો ન હોય એમ તમે કઈ રીતે કહી શકો? તો કે અંશ હંસીનો છે અહીંયા એ ચર્ચા જ નથી. અહીંયા ચર્ચા અંશી કેવો છે કે ભૂતાર્થ સ્વભાવ, અને અંશ કેવો છે કે અભૂતાર્થ સ્વભાવ, અને એટલી મર્યાદિત વાત જ છે. મર્યાદિત એટલે પૂરી વાત છે. અહીંયા બીજી કોઈ ચર્ચા લાગુ નથી પડતી.
જોવાનું અંશને અંશના અંશ તરીકે જો જોવાનો પ્રયત્ન કરીશ તો પ્રવાહમાંથી તું બહાર નહીં આવી શકે. તારે નિશ્ચય જોતો હોય, તારે ત્રિકાળી દ્રવ્યનું શ્રદ્ધાન કરવું હોય તો એ બે ચીજ પહેલામાં પહેલા તારે જુદી તો કરવી જ પડશે. જો તું જુદી નહીં કર તો કા તું એને પર્યાય સ્વભાવથી જોયા કરી અને કા દ્રવ્ય પર્યાયને ભેગા કરીને તું જોયા. વ્યવહાર નહીં છે ને, વ્યવહાર નહીં, એ પર્યાયને જોવે છે એમ નથી. સમજો, વ્યવહાર નહીં પર્યાયને જોવે છે ને એમ નથી, અને નિશ્ચયની દ્રવ્યને જોવે છે એમ નથી. આપણે તો એવું સાંભળ્યું હોય ને, વ્યવહાર નહીં પર્યાય સન્મુખ થાય ને નિશ્ચયની દ્રવ્ય સન્મુખ થાય, એને વ્યવહાર નહીં કહેવાય, આને નિશ્ચય નહીં કહેવાય. બિલકુલ ભૂલ થાય છે. વ્યવહાર નહીં આત્માને અનાત્મા તરીકે જોવે છે. શું કરે છે? આત્માને અનાત્મા તરીકે જોવે છે, આત્માને પર્યાય તરીકે જોવે છે. જો વ્યવહારને એવી એને પ્રગટ થઈ ગઈ હોય કે આ પર્યાયમાં પરિણામ ચાલે છે, એ પર્યાયનું છે, તો એને તો ભાગલા પડી જાય દ્રવ્યને પર્યાયમાં. તો જ્ઞાની થઈ ગયો, જ્ઞાનીને વ્યવહાર નહીં હોય ખરેખર. એ તો આત્માને અનાત્મા તરીકે પ્રસિદ્ધ કરે છે વ્યવહારની જ્ઞાની. જ્ઞાનીની વ્યવહાર નહીં હોય છે, એ નિશ્ચય વ્યવહાર નહીં. ભાગલા તો ભાવસૂત જ્ઞાન છે, આ પછી કરે છે. અહીંયા તો ભાવસૂત જ્ઞાન કેમ થાય એની ચર્ચા ચાલે છે, અત્યારમાં નહીં પ્રકરણ ક્યાંય આવતું નથી. સમ્યક પ્રકારે નયો માત્ર જ્ઞાનીના સમ્યક જ્ઞાનના પરિણામ માં જ ઉદભવિત થાય છે. ત્યાર પહેલા નયનું પ્રકરણ જ નથી, ત્યાર પહેલા સ્વભાવને સ્વભાવથી જો દ્રવ્યને દ્રવ્ય એમ છો, પર્યાય છે એ પરિણામથી છે, એ મારો સ્વભાવ નથી એમ છો. પર્યાયને પર્યાય રૂપ પણ જ્યાં સુધી તું જોયા કરી, અને દ્રવ્ય દ્રવ્ય રૂપ છે, પર્યાય પર્યાય રૂપ છે, દ્રવ્ય દ્રવ્ય રૂપ છે, પર્યાય પર્યાય રૂપ છે, એમ પર્યાયને પણ પર્યાય રૂપે જ્યાં સુધી તું જોયા કરી ત્યાં સુધી તને દ્રવ્ય દ્રષ્ટિ નહીં થાય. પર્યાથી ચક્ષુને સર્વથા બંધ કરી દે. 114મી ગાથા પ્રવચનકારની એમાં લખ્યું છે, એકલા ઉગાડેલા દ્રવ્યાથી ચક્ષુ મળે, એકલા ત્રિકાળી દ્રવ્યને જો, અને પર્યાથી ચક્ષુને સર્વથા બંધ કરી દે. સર્વથા લખ્યું છે, ત્યારે તને ખરેખર દ્રવ્યની દ્રષ્ટિ થાશે, ત્યારે તને ખરેખર દ્રવ્ય અભિપ્રાયમાં અને જ્ઞાન સંતાનમાં આવશે એમ આ બોલમાં એમ કહેવામાં આવે છે. ભૂતાર સ્વભાવને જો, અભૂતાર છે પર્યાય એને ન જો, કારણ કે અભૂતાર છે એટલે એને ન જો. ભૂતાર્થને જો એમ કે, એમ કે છે કે જે ભૂતાર્થમાં છે એ બધું તારું છે, અને જે તારું નથી એ બધું અભૂતાર છે. જેટલી તારી વસ્તુ છે એટલી ભૂતાર સ્વભાવ, જેટલી તારી વસ્તુ નથી બધી અવતાર સમાન છે. એટલે અવતાર ને જોવાનું બંધ કરી દે, એને જાણવાનું બંધ કરી દે, કારણ કે અવતાર છે તારામાં છે ને, તું શું કરતો હોય વિચાર કે તારું શું છે, તારું દ્રવ્ય છે કે તારી પર્યાય છે વિચાર. દ્રવ્ય પર્યાય એ તારા છે એમ નિર્ણય કરતો, પછી હવે અહમ કરવા માટે શું કરીશ, પર્યાય મારી છે દ્રવ્ય મારું છે, પર્યાય મારી છે દ્રવ્ય મારું છે, તો અનુભૂતિ નહીં થાય. પર્યાથી ચક્ષુને સર્વથા બંધ કરી એકલા ઉગારેલા દ્રવ્યાથી ચક્ષુ વડે દ્રવ્યને જો, ત્યારે સમ્યક દર્શનની ઉત્પત્તિ થાય, ત્યારે તેના ઉત્પત્તિ ન થાય. એટલે અહીંયા કે છે કે અનિયતપણું નિત્યથી એવા આત્મ સ્વભાવની સમીપ જઈને અનુભવ કરતા અનિયત પણ અભૂતાર છે, અસત્ય છે. સમીપ જઈને અનુભવ કરતા એટલે શું? સમીપ જઈને અનુભવ કરતો એટલે કે ભૂતાર સ્વભાવ તે જ હું છું, તે જ હું છું ને, ત્યારે પર્યાય સમીપ છે. જ્યારે એ સમીપ કહેવામાં આવે છે ત્યાર પેલા કઈ સમીપ નથી.
સમીપ એટલે શું? કે બે ની જુદાઈ કાયમ રાખી અને બે સંબંધી ના વિકલ્પ છૂટી જાય એને આત્મ સ્વભાવ ની સમીપ જઈને
એટલે કે આત્મા સાથે એકમેક પર્યાય નથી થતી, આત્મ સ્વભાવની સમીપ છે, આત્મ સ્વભાવની તરફ મુખ કરીને આત્મ સ્વભાવનું વહન કરીને એને એમ કહેવાય કે સમીપ છે. સમીપ જવું એટલે કે હું આત્મ સ્વભાવ જ છું, ભૂતા સ્વભાવ જ છું, એમના પર્યાય આત્માની સમીપ છે. એકમેક થતી નથી ક્યારે, દ્રવ્ય પર્યાય બે પૃથક પૃથક જ લીએ છે, અનુભવના કાળે પણ વિકલ્પ છૂટી જાય છે, બે સંબંધીનો પર્યાય પર્યાય રૂપ લે છે, દ્રવ્ય દ્રવ્ય રૂપ લે છે. હા, પ્રથમથી જે જીવ નિર્ણયને નિશ્ચય કરે છે એની દ્રષ્ટિ જ ખરેખર દ્રવ્ય સ્વભાવ ઉપર જાય છે અને પર્યાયને એની કોટીમાં રાખી શકે છે. પર્યાયને જ્ઞેય તરીકે પણ ન જોવી, પર્યાયને હે તરીકે પણ ન જોવી, ઉપાધિ તરીકે તો ન જ જોવી. આ પર્યાય હે છે, આ પર્યાય હે છે, આ પર્યાય હે છે, પર્યાય હે છે, પર્યાય હે છે, પર્યાય છે, પર્યાય દ્રષ્ટિ છે. હે કરવાના પાના નીચે પણ પર્યાયને જોયા કરે છે, એની પ્રીતિ છૂટતી નથી, પ્રેમ છૂટતો નથી. અહીંયા કહે છે કે અભૂતાર્થ છે. ભૂતાર્થ આચાર્ય ભગવાન કહેતા હોય એટલે કે ભૂતાર્થ સ્વભાવમાં નથી એમ કહેતા હોય, છતાં પાના નીચે પણ એને જોયા પર્યાય છે, દ્રવ્ય ઉપાધિ છે, પર્યાય એ છે, એ પણ પર્યાય દ્રષ્ટિ છે, અને દ્રવ્ય ઉપાધિ છે એવો ભેદ છે એ પણ વ્યવહારમાં રહે છે. હું દ્રવ્ય જ છું, ઉપાદેયભૂત વસ્તુ માત્ર હું છું એમ અહીંયા એમ કહેવા માંગે છે. આ ચૌદમી ગાથા સમય પ્રસંગની ગાથા છે, એ પર્યાય રહેતો બોલ ઉપલો છે સમુદ્ર. હવે ગુણ ભેદની ચર્ચા હો, એક એક ચર્ચાઓ એટલી બધી સુંદર આમાં આચાર્ય ભગવાન તો કોઈ મૂળ પણ કરે છે. આપણને આશ્ચર્ય થાય કે કેવા કેવા બોલ આચાર્ય ભગવાન એક પછી એક એક પછી એક એક પછી એક આઈપાસ કરે છે, આઈપાસ કરે. જો પાંચમો બોલ છે, જેમ સુવર્ણનો ચિકનાપણું પીળાપણું ભારેપણું આદિ ગુણરૂપ ભેદોથી અનુભવ કરતા વિશેષપણું ભૂતાર્થ છે, પેલા વિશેષપણાની સ્થાપના કરે છે. આ અવિશેષનું બોલ છે, અવિશેષ ત્રિકાળી દ્રવ્યનું વિશેષણ છે. વિશેષ છે એ ખરેખર ગુણભેદનું વિશેષણ બતાવી અને અહીંયા પર્યાયમાં ગુણભેદ દેખાય છે એ પર્યાયનું નિષેધ કરવા માટે અહીંયા વિશેષની વાત કરે છે કે સુવર્ણનો ચીકણાપણું પીળાપણું ભારેપણું આદિ ગુણરૂપ ભેદોથી અનુભવ કરતા વિશેષપણું ભૂતાર્થ છે. એ ત્રિકાળી દ્રવ્ય છે, એ ત્રિકાળી દ્રવ્યમાં અનંત ગુણો છે. એમ એક આ સુવર્ણપણું છે, એમાં ચીકણાપણું પણ છે, પીળાપણું પણ છે, ભારેપણું પણ છે, આદિ એટલે એવું ગણગુણ એમાં છે, એવા ગુણરૂપ ભેદોથી અનુભવ કરતા વિશેષપણું ભૂતાર્થ છે. એટલે કે એવા ગુણો એમાં વિદ્યમાન છે, એવા એક એક ગુણોથી તમે સોનાને જોડો તો એવા ગુણો એમાં છે, એવું વિશેષપણું એમાં છે. ગુણો એમાં છે જ નહીં એમ નથી, એમ અહીંયા ત્રીજા પદમાં એમ કીધું, એમાં પર્યાય પર્યાયમાં છે જ નહીં એમ નથી, પણ પર્યાય દ્રવ્યમાં નથી. અહીંયા એમ કે છે કે ગુણો તો દ્રવ્યમાં છે, ગુણો અંદર દ્રવ્યમાં વિશેષ છે, અવિશેષમાં વિશેષ ગુણો છે. એ ગુણના એક 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 ભેદ તું કર એને વિશેષ કહેવામાં, અને તું એને એક સ્વરૂપે જો એને અવિશેષ. અહીંયા શું કહે છે કે જેમ સુવર્ણનો ચીકણાપણું પીળાપણું ભારેપણું આદિ ગુણરૂપ ભેદોથી અનુભવ કરતા વિશેષપણું ભૂતાર્થ છે, સત્યાર્થ છે, તો પણ જેમાં સર્વ વિશેષો વિલય થઈ ગયા છે એવા સુવર્ણ સ્વભાવની સમીપ જઈને અનુભવ કરતા વિશેષપણું અભૂતાર્થ છે. તમે સોનાનો ગઠ્ઠો આખો લ્યો, સોનાની લગડી આવે ને સોનાની, તમે લ્યો તો એમાં પીળા પણ તમને જુદું ન દેખાય, ચીકણા પણ જુદું ન દેખાય, વજન તમને જુદું ન દેખાય, બધું એકરૂપ તમને દેખાય. તો સુવર્ણ તો એવું એકરૂપ છે. એડોથી તમે એનો વિચાર કરો કે આ સ્વરૂપ પીળું પણ છે, આમાં ચીકા પણ છે, આમાં વજન પણ છે, એ ભેદોથી વિચાર કરો તો એવું વિશેષપણું એમાં ગર્ભિતપણે રહેલું પણ છે. પણ જયારે તમે સોનાને સોનાથી જોવો તો એ સર્વ વિશેષમાં વિલય થઈ જાય છે, સર્વ વિશેષમાં સમાઈ જાય છે. અનંત ગુણાત્મક એવું એક સોનું છે એમ કહેવા માંગે છે. એટલે કે છે કે એવા સુવર્ણ જેમાં સર્વ વિશેષો વિલય થઈ ગયા છે, જેમાં સુવર્ણમાં ચીકડાપણું, પીડાપણું, ભારેપણું આદિ ગુણનું પહેલોથી અનુભવ કરતા વિશેષપણું ભૂતાક છે, પ્રત્યાગ છે, તો પણ જેમાં સર્વ વિશેષો વિલય થઈ ગયા છે એવા સુવર્ણ સ્વભાવની સમીપ જઈને અનુભવ કરતા વિશેષપણું અભૂતાક છે. જયારે સુવર્ણ સ્વભાવની સમીપ જઈને તમે એકલા સોનાને જોવો તો તમને બીજું કાંઈ દેખાતું નથી, સોનું સોનું ને સોનું જ દેખાય છે. એટલે સિદ્ધાંત વિશેષપણ અભૂતાક છે, અસત્યાક છે, સુવર્ણ સ્વભાવની સમીપ જઈને જોવો. તો હવે આત્માની ચર્ચા કરી છે. આવી રીતે આત્માનો જ્ઞાન દર્શન ગુણરૂપ ભેદોથી અનુભવ કરતા વિશેષપણ ભૂતાક છે. કોઈને કયો તમે કે ભાઈ તું આત્મા છો, તું આત્મા છો, મનવાણી છે, મન વંચક યોગ છે. તું કે ના ના ના, એવું તો કઈ આત્મામાં નથી. તું કે પણ તો કયો તો ખરા આત્મા કેવો છે, ખાલી આત્મા 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 તમે કયો છો, પણ આત્મામાં કઈ છે કે કઈ છે જ નહીં. ના, એમાં છે, આત્મામાં જ્ઞાન છે, દર્શન છે, ચારિત્ર છે, સુખ છે, પવિત્ર પ્રભુત્વ છે, એમાં અનંત ગુણોથી ભરેલો છે આત્મા. એની એવા અનંત ગુણોની અંતરમાં એવી સફળતા ભરેલી છે, એવો અનંત ગુણાત્મક ગુણાત્મક એક ચેતને સોવાની છે. એમાં અનંત ગુણો રહેલા છે અને એ ગુણો છે ને, એ ગુણોના બધાનું પોતપોતાનું એક આખું અસ્તિત્વ છે. એના લક્ષણ જુદા જુદા છે, એટલે અનંત ગુણો છે. ગુણો પણ છે, અનંત ગુણો છે. જ્ઞાનનું લક્ષણ જાણવું છે, શ્રદ્ધાનું લક્ષણ પ્રતીક છે, ગર્ધનનું લક્ષણ અવલોકવું છે, ચારિત્રનું લક્ષણ ધરવું છે, સુખનું લક્ષણ છે અનાકૂળતા લક્ષણ સુખ છે, વિવેકનું લક્ષણ સ્વરૂપની રચના કરવી છે, વિભુગુણનું લક્ષણ વ્યાપક થવું છે, વચનનું લક્ષણ પ્રતિબિંબિત થવું છે, પ્રભુત્વનું લક્ષણ પ્રભુતા સંપન્નતા છે, સર્વદર્શિત્વનું સર્વને દર્શન કરવું છે, સર્વજ્ઞ શક્તિ છે, સર્વનું જાણવું છે. એમ એવા અનંત ગુણો એક એક ગુણ પોતપોતાનું આખું અસ્તિત્વ લઈ પોતપોતાના લક્ષણથી વિરાજમાન થઈને રહેલા છે. એનો ગુણો છે આત્મામાં. એવા ગુણો વાળો એટલે ગુણો મય આખો એક અખંડ આત્મા છે, પણ એવા ગુણો પણ આત્મામાં છે. એવી રીતે આત્માનું જ્ઞાન દર્શન આવી ગુણો પેદોથી અનુભવ કરતા વિશેષપણું ભૂતાક છે, સત્યાક છે. એટલે વિશેષપણું નથી જ એમ નથી, વિશેષપણું પણ છે, ગુણો પણ છે. એક એક ગુણ અંદર રહેલા છે, એક એક પ્રદેશ એ અનંત ગુણો પથકાઈને રહેલા છે. એવી કોઈ અનંત ગુણાત્મક જેવી ચૈતન્ય સત્તા છે, ખાલી આત્મા આત્મા એ આત્મા નથી, એમ અનંત ગુણાત્મક આત્મા છે, ગુણો છે. એવી રીતે આત્માનું જ્ઞાન દર્શન આદિ ગુણરૂપ વેદોથી અનુભવ કરતા વિશેષપણું ભૂતાક છે, સત્યાક છે. તો પણ જેમાં સર્વ વિશેષો વિલય થઈ ગયા છે, એટલે કે એક 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 ગુણથી જો તું એને જોવા જા તો તું જો સોનાને પીળાશપણે જો તો ખાલી પીળાશ ધર્મ જ સોનામાં છે એમ જો તો એ ગુણ જ સોનું થઈ ગયું. ચિકાસ ધર્મથી જો તો એ ચિકાસ છે એ સોનું થઈ ગયું. વજનથી જો તો વજન છે એ સોનું થઈ ગયું. તો વજન તો ઘણી વસ્તુમાં હોય, પીડા પણ ઘણી વસ્તુમાં હોય, ચિકાસ ઘણી વસ્તુમાં હોય, એનાથી સોનાની ઓળખા એવી રીતે થઈ શકે નહીં. એમ આત્માની વાત દ્રષ્ટાંતની વાત જુદી, આત્માની વાત જુદી. આત્મામાં શું છે તો કે જ્ઞાન છે, દર્શન છે, સુખ છે, પ્રભુત્વ છે. તો કે આત્મા દર્શન ગુણવાળો છે. તો કે દર્શન ગુણવાળો છે તો જો તું એકલો દર્શન ગુણવાળો થઈશ તો એ દર્શન નામનો ગુણ જ પોતે દ્રવ્ય થઈ જશે. તું જ્ઞાન ગુણ વાળો ખાલી થઈશ તો જ્ઞાન નામનો ગુણ જ ખાલી દ્રવ્ય થઈ જશે. એ જ્ઞાન દર્શન સુખ પ્રભુત્વ વિભુત્વ ગુણ વાળો હોવા છતાં એ ગુણના ભેદ જયારે એમાં વિલય થઈને ગુણી તને ખ્યાલમાં આવે ત્યારે એવો આત્મા છે. જયારે સમજાવવાનો પ્રકાર હોય ત્યારે ભેદ પાડીને સમજાવવાનો વ્યવહાર છે. ભેદ પાડીને સમજાવે ત્યારે સમજનારે અભેદ ગ્રહણ કરવો. જો ભેદ ગ્રહણ કરે તો એને વિકલ્પ થાય. ગુરુદેવ સમજાવતા હોય ભેદથી શ્રોતાએ શું કરવું કે અભેદ ની ગ્રહણતા કરવી, ભેદ ને સમજીને અભેદ માં જવાનો પ્રયત્ન કરવો. એમ અહીંયા કહે છે કે સર્વગુણના ભેદો સર્વ વિશેષો જેમાં વિલય થઈ ગયા છે. આત્માનો જ્ઞાન દર્શન આદિ ગુણરૂપ ભેદોથી અનુભવ કરતા વિશેષપણું ભૂતાર્થ છે, પ્રત્યાર્થ છે. તો પણ જેમાં સર્વ વિશેષો વિલય થઈ ગયા છે એવા આત્મ સ્વભાવની સમીપ જઈને અનુભવ કરતા વિશેષપણું અભૂતાર્થ છે, અસત્યાર્થ છે. ગુણના ભેદોથી ગુણી ઓળખી શકાતો નથી. પર્યાયથી તો ઓળખાતો છે જ નહીં, કારણ કે પર્યાય તો એનામાં છે જ નહીં. આ વાત બેસાડવી પડશે. આ વાત અંદરમાં દ્રવ્ય દ્રષ્ટિ જો જીવને કરવી હોય, પોતાના સુખની પ્રાપ્તિ કરવી હોય તો પર્યાયનો મહિમા છોડવો પડશે. પર્યાય ચાલી નહીં જાય ત્યાં. પર્યાય પર્યાય રૂપે રહેશે, અનુભવ પણ પર્યાય કરશે. પર્યાય પોતે દ્રવ્ય સાથે અભેદ થઈ જશે. પણ ક્યારે થશે, કેવી રીતે થશે, કેવી કેવા પ્રયત્નથી થશે કે જો તું ત્રિકાળી દ્રવ્ય હું એક જ છું અને મારામાં પર્યાય છે જ નહીં અને ગુણોના ખરેખર ભેદ વાળો પણ હું આત્મા નથી. અવયવી ગુણી છે, એનો અવયવ છે ને એ ગુણ છે. નિત્ય વસ્તુ હોય ને એનું જેટલું નિરૂપણ કરવામાં આવે એ બધું નિત્ય હોવું જોઈએ, એ બધું શાશ્વત હોવું. અભેદનું બધું અભેદ હોવું. અભેદનું ક્યાંય વર્ણન જો ભેદથી કરવામાં આવે, વિકલ્પથી કરવામાં આવે, પર્યાયથી કરવામાં આવે તો અભેદ દ્રષ્ટિગોચર થઈ શકતો નથી. સાતમી ગાથામાં એવું છે, સમયસાર પ્રમાગમની સાતમી ગાથા, એમાં છઠ્ઠી ગાથામાં પર્યાય ભેદ છોડાયો છે. નથી અપ્રમત કે પ્રમત નથી, જે એક નાયક ભાવ છે એ પર્યાય ભેદ છોડાયો છે. અને સાતમી ગાથામાં એમ કીધું ચારિત્ર દર્શન જ્ઞાન પણ વ્યવહાર કથને જ્ઞાનીને ચારિત્ર નહીં દર્શન નહીં નહીં જ્ઞાન નાયક શુદ્ધ છે. એમ ગુણોના ભેદ છોડાયેલા છે. એમ અહીંયા પણ આ સમુદ્રનું દૃષ્ટાંત આપીને પર્યાયના ભેદ છોડાયેલા છે. અને અહીંયા આ અવિશેષનું દ્રષ્ટાંત આપી સોનાનું દ્રષ્ટાંત આપીને ગુણના ભેદો છોડાયેલા છે. બે પ્રકારના ભેદો જીવની દ્રષ્ટિમાં ચાલતા હોવાથી એ દ્રષ્ટિ અભેદને સ્વીકાર કરી શકતી નથી. ચારે તો પર્યાયનો ભેદ એની દ્રષ્ટિમાં આવ્યા કરે છે અને કાં તો એને ગુણનો ભેદ એની દ્રષ્ટિમાં, બે ભેદ એની દ્રષ્ટિમાં ચાલ્યા કરે છે એટલે અભેદ ઉપર એની દ્રષ્ટિ જઈ શકે. ગુણોના ભેદથી પણ ગુણી ખ્યાલમાં આવી શકતો નથી, કારણ કે એવા ભેદો અભેદમાં બિલકુલ છે નહીં. એટલે અહીંયા કહે છે કે તો પણ જેમાં સર્વ વિશેષો વિલય થઈ ગયા છે, વિલય થઈ ગયા છે એટલે તેમાં સમાઈ ગયા છે, એમાં સમાઈ ગયા છે એવા આત્મ સ્વભાવની સમીપ જઈને અનુભવ કરતા વિશેષપણું અભૂતાર્થ છે અને અસત્યાર્થ છે એમ કહેવામાં આવે છે. એટલે અહીંયા ગુરુભેદ છોડાવે છે, ઓલામાં પર્યાય ભેદ છોડાવે છે. એ વાત નહીં, હવે પાંચમો ગુણ છે, આત્મો બોલ છે ને એ બહુ સમય લાગે છે, બહુ અગત્ય બોલ તો બધા અગત્ય નથી. કોઈ પણ બોલનું સ્મરણ કરે ને તો અનુભૂતિ થાય, આચાર્ય ભગવાન એમ કહે છે. કોઈ પણ બોલ લેવું, કોઈ પણ બોલથી આત્મામાં જઈ શકાય, ચાહે અસ્પષ્ટીએ, અનન્ય લે, નિયત લે, અમિશ્રત લે કે અસ્તિત્વ. અને બચપચ આદિમાં પણ, બચપચ આદિ ભાવો પણ જો એ ધ્યાનમાં લઈને અભૂતા છે એમ કે તો ભૂતા સુભાવના એવી કોઈ શરીર ક્રિયામાં વર્ણન કરવામાં આવે છે. પણ એના અભિપ્રાયની સ્થિતિમાં પ્રીતિ કેના ચાલે છે એના ઉપર આખો આધાર છે. જો કરીએ એને પ્રીતિપૂર્વક એને વધપણું લે છે, વધપણું લે છે, વધપણું અભૂતા છે એમ જો એની તરફ લક્ષ રાખીને કાર્ય ચાલતું હોય તો ખરેખર એ પર્યાય દ્રષ્ટિ એની ત્યાગ કરે છે. હવે અહીંયા ત્યાં પાંચમો ઉપર આવે છે, આ અસંયુક્ત નો ગુણ છે. અસંયુક્ત પણ છે જેમ જળનો અગ્નિ જેનું નિમિત્ત છે, જળ એટલે પાણી અને અગ્નિ જેનું નિમિત્ત છે, એવી ઉષ્ણતા સાથે સંયુક્ત પણ આવું તપ્ત પણ આવું અવસ્થાથી અનુભવ કરતા જળને ઉષ્ણપણારૂપ સંયુક્ત પણ ભૂતાર્થ છે. અગ્નિના નિમિત્તે જળમાં ઉષ્ણતા થાય છે એવું ઉષ્ણતા સાથે સંયુક્ત પણું જો જોવામાં આવે નિમિત્ત નૈમિત સંબંધથી તો ખરેખર ઉષ્ણતા પાણી ઉષ્ણ થયું છે. પાણી એની પર્યાય અપેક્ષાએ ઉષ્ણ થયું છે. દ્રવ્યમાં ઉષ્ણતા આવી નથી. દ્રવ્યરૂપ પાણી છે શીતળ, શીતળ ને શીતળ જ હોય છે. ત્રણેક કાળનો સ્વભાવ શીતળ જ છે. પર્યાયમાં ગમે તેટલું ઉષ્ણ થઈ જાય છતાંય એ પાણી પોતાના શીતળ સ્વભાવને કદી પણ છોડતું નથી. ઉષ્ણતા સાથે સંયુક્તપણારૂપ તપ્તપણારૂપ અવસ્થાથી અનુભવ કરતા જળને ઉષ્ણપણારૂપ સંયુક્તપણું ભૂતાર્થ છે, સત્યાર્થ છે. એટલે કે જ્યારે પાણીની ઉષ્ણતા પર્યાયમાં ઉષ્ણપણું થાય છે ત્યારે તમે એની ઉષ્ણતાથી એને વિચારમાં લ્યો તો બહારમાં સંયોગ રૂપે શું હોય છે, તો કે બહારમાં અગ્નિ સંયોગ રૂપે હોય. અગ્નિ સંયોગ રૂપે હોય અને પાણી ઉષ્ણતા થાય તો કે હવે એક સંયોગ સંબંધ છે અને એક સ્વભાવ સંબંધ છે. એક સ્વભાવ સંબંધ હોય, એક સંયોગ સંબંધ હોય. સ્વભાવ સંબંધથી જો તો પાણી છે એને શીતળતાને છોડી દે, પાણી છે એ કાદવના સંગે પણ મલિન થયું નથી અને એની નિર્મળતાને છોડી દે, અને અગ્નિના સંગે પણ એ પાણી ઉષ્ણ થયું નથી અને એની શીતળતાને છોડી નથી. આ સ્વભાવથી જો તો આવું છે. હવે તું એના પર્યાયના ખરેખર પર્યાયના વિભાવથી જો પર્યાય વિભાવ છે એનાથી તું એને જો તો એ સમય પૂરતી પાણીની પર્યાય ઉષ્ણ થઈ છે. એ ઉષ્ણ થઈ છે, એ થઈ છે તો પોતાના ફટકાર, પણ એની બાજુમાં અગ્નિ દેખાય છે એટલે એમ કહેવામાં આવે છે કે અગ્નિના સંગે પાણી ઉષ્ણ થયું છે. બાજુમાં દેખાય છે હવે તો આપણે જમાનો અત્યારે કરી એની જુદાઈ તમને બતાવું કેવી રીતે જુદાય છે. પણ એમ લાગે કે આપણે એક જ થઈ ગઈ છે અગ્નિ પાણી પાણીને અગ્નિ એક થાય ને તો પેલા પાણી રીએ જ નહીં અને કા અગ્નિ રીએ નહીં એક થઈ જાય તો બે બે રિયાક્ટ થઈ ને પાણી કેવી છે અને પાણી તમે અગ્નિ ઉપર છાંટો તો અગ્નિ તો ચાલી જાય. એ બે એક એક ને તો છે નહીં. અચ્છા હવે નિમિત્ત નિમિત્ત સંબંધમાં શું છે? પાણીને આપણે ઝટકારથી ઉષ્ણથી કરવું છે કેવી રીતે તમે કરશો? આચાર્ય ભગવાને કહી દીધું, ગુરુદેવે કહી દીધું, કહી દીધું એટલે એને તો જોઈને કીધું બધું હોય છે. આપણે એવું જોવું પડશે ત્યારે આપણને ખબર પડશે ખરેખર પાણી ઉષ્ણ થયું છે, સંતાર થયું છે, અગ્નિના સંગે થયું છે કે પાણી સ્વભાવથી ઉષ્ણ થઈ ગયું છે. ત્રણ વાત છે. પહેલાનો જમાનો હતો ને આપણે વાત ચાલી, પહેલાના જમાનામાં શું હતું ખબર છે? અત્યારે ઘણી વાર કરવું પડે છે. હવે તો ડીઝર આવી ગયા ને જોવાની પસાર કરીને આમ આવે શું થઈ જાય ના જમાનામાં સબરી કરતા સબરી અને સબરી ઉપર પાણીને ગરમ કરવું હોય તો પેલા શું મૂકવું પડે તપેલું મૂકવું પડે ને અને એ તપેલામાં પાણી નાખવું પડે તો હવે તમે વિચાર કરો કે કઈ અગ્નિ એ પાણીને સ્પર્શી છે કઈ અગ્નિ પાણીને સ્પર્શ કરે છે તમે વિચારો છતાં પાણી મિશ્ર થઈ જાય છે પર્યાય અગ્નિ નો સામ જીવન નથી એને અગ્નિ તો કેટલી કોષોડાવું છે એની ચિંતા એટલે કોષ થવું તપેલા ને અગ્નિ અડતી નથી તો પાણી ને તો કેવી રીતે અડે તમે વિચારો આનું નામ સટકાર થી કરેલું છે પાણી બિલકુલ અગ્નિનો સંગ જ નથી જો નથી સંગ અહીંયા કીધું છે અગ્નિના સંગે અગ્નિના સંગે તો નિમિત નૈમિત સંબંધનો વ્યવહાર બતાવે છે તમે નિશ્ચય ઉપર જાઓ કે સરકારથી પાણીની પર્યાય સુતા રૂપે પરિણી છે કે બાજુમાં કંઈક છે તો કરવું લેવાનું કે બસ આ જ તારો વાંધો છે તારી ભૂલ રહ્યા થઈ જાય છે જ્ઞાનને સાચું કરવાના લોભમાં દ્રષ્ટિ ત્યાં ચાલી જાય છે એટલે દ્રષ્ટિનો વિષય દ્રષ્ટિમાં આવતો નથી જ્ઞાનને સાચું કરવાના લોભમાં જ્ઞાન સાચું થતું નથી દ્રષ્ટિ વગર એ લોભ કર્યો છે જો હું આવું જ્ઞાને સાચું નહીં કરું તો તમને અનુભૂતિ કેવી રીતે થાય અરે ભાઈ તારું જ્ઞાન સાચું ત્યારે થાય કે તારી દ્રષ્ટિમાં જયારે તારું દ્રવ્ય આવે ત્યારે જ્ઞાન સાચું થાય ત્યારે એ જ્ઞાન નક્કી કરશે કે આ ઉષ્ણતા પર્યાયમાં પ્રગટ થઈતી એ તો નિશ્ચયથી અગ્નિનો સ્વભાવ હતો અને વ્યવહારે પાણીની પર્યાય ઉષ્ણ થઈતી એમ સમય જ્ઞાન નક્કી કરશે સમય જ્ઞાન નક્કી ક્યારે કરશે કે પ્રગટ થાય છે પ્રગટ ક્યારે થશે કે દ્રષ્ટિ કર્યો હતો ત્યાર પહેલા જો તું એ નક્કી કરવાનો પુરુષાર્થ ખાલી પહેલા કરી તો તારી દ્રષ્ટિ છે ને નિમિત નૈમિત સંબંધ ઉપર જ રહેશે અને એમાં તારું દ્રષ્ટિનું મિથ્યાત્વ કે જ્ઞાનનું અજ્ઞાનત્વ દૂર નહીં થઈ શકે વિચારો અગ્નિ સ્પર્શ કરે છે ત્યારે પાણીને કેટલી બધી દૂર છે તપેલું તમે રાખો તો એને સ્પર્શ નથી કરતી અગ્નિ એનાથી દૂર છે તો પાણીનો સ્પર્શ તો અગ્નિને થાય કેવી રીતે તો એને સંયોગ પણ કેવી રીતે થઈ પાણીના સંયોગમાં તો તપેલું છે અગ્નિ ક્યાં છે એના અગ્નિ તો તપેલાના સંયોગમાં છે પાણીના સંયોગમાં અગ્નિ છે જ નહીં બિલકુલ સંબંધ જ નથી એને દૃષ્ટાંત પ્રતિ સિદ્ધાંત પાણી ઉષ્ણ જીવું પાણી ઉષ્ણ જીવું તો કે હવે અગ્નિને દૂર કરી દો આપણે અગ્નિને હટાવી દો જો પાણી ઉષ્ણ થાય છે કે નહીં અગ્નિને હટાવી દો પાણીની ઉષ્ણતા હવે થઈ થાય છે કે નહીં તો કે તને એવો જ ભ્રમ છે આ હટાવતા ટાઈમે પણ તને ભ્રમ થઈ ગયો છે કે પાણી અગ્નિ થી ઉષ્ણ થાય છે એટલે તું એને હટાવવાનો પ્રયત્ન કરો પાણી પાણીના સટકારથી ઉષ્ણ થાય છે એમ તને બેઠું નથી એટલે તું નિમિત્તે દૂર કરવાનો પ્રયત્ન કરશ કે કર્મ દૂર જાતે તો સમય પસંદ થશે દર્શન બહુ જાતે તો સમયની પ્રાપ્તિ થશે તારું વલણ ક્યાં ચાલ્યા કરે છે એને હટાવો એને હટાવો કોઈ મને રાગ કરાવે છે તો એ નિમિત્ત ને હટાવો કોઈ મને દ્વેષ કરાવે છે તો એ નિમિત્ત ને હટાવો પોતાને રાગી નથી રહેવું છે અને નિમિત્ત ને હટાવવાનો પ્રયત્ન કરે છે નહીં અજ્ઞાન શું કહેવાય એ ભગવાન એમ કહેવા માંગે છે આ આ રીતે આપણને સમજવો પડશે. ત્યારે દ્રવ્ય દ્રષ્ટિનો અંતરથી એક એવો ભાવ પ્રગટ થવાનો પુરુષાર્થ ચાલુ એવી આ વસ્તુ સ્થિતિ બતાવે છે. પુરુષાર્થ ચાલુ પુરુષાર્થ એવી વસ્તુ છે અને પુરુષાર્થ ચાલુ પુરુષાર્થથી કાર્ય થાય. પુરુષાર્થ નો અર્થ કાંઈ નથી તો બેસીની ચર્ચામાં પુરુષાર્થની ભૂમિકા ખૂબ છે અને એ યથાર્થ છે, જરૂરી બહુ છે. પુરુષાર્થ પુરુષાર્થ એટલે શું? યથાર્થ સમજણ દીકરો પુરુષાર્થ, સાચી સમજણ એનું નામ પુરુષાર્થ છે. પુરુષાર્થ છે ને પુરુષાર્થ મૂળ છે એ નામનો એનો પછી નથી જ્ઞાન સુધી છઠ્ઠો છ મુજબની શક્તિ છે. એમાં એની અમૂળ આચાર્ય વ્યાખ્યા કરે છે કે સ્વરૂપની રચના કરે તેનું નામ દિવ્ય શક્તિ. એની વ્યાખ્યા થાય છે સ્વરૂપની રચના એ પુરુષાર્થ નામનો ગુણ જો દિવ્ય શક્તિ જો એ શક્તિ એટલે કે એ પુરુષાર્થ નામની શક્તિ એનું અનંત ગુણમાં રૂપ થાય છે. અનંત એ ગુણમાં અનંત ગુણનું રૂપ છે. જીવંત શક્તિમાં પણ અનંત ગુણનું રૂપ, ચિત્તિમાં પણ અનંત ગુણનું રૂપ, એમ એક શક્તિ તમે આવો તો એક શક્તિમાં અનંત ગુણનું રૂપ અંતરમાં રહેલું છે. એમ પુરુષાર્થ ગુણ છે એનું અનંત ગુણોમાં રૂપ પથરાયેલું છે. અનંત ગુણોમાં રૂપ પથરાયેલું છે એટલે કોઈ જીવ પુરુષાર્થ કરવાનો પ્રયત્ન કરે, પુરુષાર્થથી નિર્ણય કરવાનો પ્રયત્ન કરે તો દરેક ગુણનો નિર્ણય એક સાથે થાય છે. એટલે આખા ભૂમિનો નિર્ણય કરી શકે છે કારણ કે એનું રૂપ દરેક ગુણમાં આવ્યું છે. પુરુષાર્થનું રૂપ દરેક ગુણમાં આવ્યું છે અને પુરુષાર્થ જ્ઞાન અને દર્શન સ્વયં સંભાળ છે. હંમેશા તારા હાથમાં છે પુરુષાર્થ. જ્ઞાન તારા હાથમાં છે, દર્શન તારા હાથમાં છે, શ્રદ્ધા અને ચારિત્ર છે એ બે ઔદૈક ભાવે છે. ઔદૈક ભાવે ગયા છે. જ્ઞાન દર્શન જે દિવ્ય છે એ સ્વયં સંભાળ છે. એક ગુણમાં અનંત ગુણનું રૂપ છે એ દરેક શક્તિમાં પુરુષાર્થનું રૂપ પડે છે અને એ શક્તિ દરેક શક્તિની પર્યાયો પ્રગટ થાય છે. એ પર્યાયોની યોગ્યતા જે સરકારથી પ્રગટ થાય છે એ દરેક પર્યાયોની સ્વતંત્ર 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 યોગ્યતા હોય છે. એ થોડા સમજવાનું છે. પછી કાલે તો સવારે છ દિવસ થયા પછી કાંદે તો સ્વાધ્યાય નથી. એટલે પુરુષાર્થ રૂપ છે એ અનંત ગુણમાં રહેલું છે અને અનંત ગુણમાં પુરુષાર્થ હોવાને કારણે એનો પુરુષાર્થ જયારે ઉપડે છે, જયારે તત્વ નિર્ણયનો પુરુષાર્થ ચાલે છે, દ્વિકારી દ્રવ્યનો પુરુષાર્થ એનો ઉપડે છે, કોઈ પણ ગુણથી પણ પુરુષાર્થી ઉપાડે છે તો પણ એ પુરુષાર્થનું અનંત ગુણમાં રૂપ હોવાને કારણે આખા દ્રવ્યનો પુરુષાર્થ એના પુરુષાર્થની પર્યાયમાં છે. અને એ જ સમયે એક 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 ગુણની પર્યાયોની પ્રગટતા પર્યાયોની સટ્ટા એ સ્વતંત્રપણે ઉત્પાદ થતી હોય છે. યોગ્યતા અનુસાર યોગ્યતા અનુસાર પર્યાયો થાય છે અને પુરુષાર્થનું બળ એવું સ્વતંત્રપણે જ્ઞાયકનો નિર્ણય કરવામાં કામ કરતું હોય છે અને જ્ઞાયકનો નિર્ણય કરવામાં એનો પુરુષાર્થ જ્યારે ચાલતો હોય છે ત્યારે પર્યાયોનું સરકારથી પરિણામ પ્રત્યેક ગુણનું સ્વતંત્ર 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 થયા કરે છે. એ યોગ્યતા પર્યાયોની દરેક ગુણની પર્યાયોમાં સ્વતંત્રપણે રહેલી છે અને એ ગુણમાં દરેક ગુણમાં પુરુષાર્થનું રૂપ અંદર ગર્ભિતપણે રહેલું છે. એક જ પુરુષાર્થની જયારે શરૂઆત એની થાય છે ત્યારે ઈ જે યોગ્યતા રૂપી પર્યાયોનું સંકારક પરિણામ થયા કરે છે ઈ એ પ્રકારનો પુરુષાર્થ ત્યાં જાણતો હોય છે એવા જ પ્રકારે યોગ્યતા રૂપ પરિણામ ત્યાં થયા કરે છે. એટલે પુરુષાર્થ એક એવી વસ્તુ છે કે પોતાના હાથમાં છે. પોતે પુરુષાર્થ પ્રબળ ને પ્રગાઢપણે કરી શકે છે, પર્યાયને ફેરવી નથી શકતો. સમજો એમ થાય કે પુરુષાર્થી તો પર્યાય કરી શકે ને, આ આટલો બધો પુરુષાર્થ કરે ને પછી એનો કરે તો ભૂલ્યા તો કોઈ ભેદી નથી. સર્વજ્ઞના જ્ઞાનમાં જે દ્રવ્ય જે ક્ષેત્રે જે કાળે જે ભવે જે ભાવે જે નિમિત્તે જે પર્યાય જ્યાં જેવી થવાની તેવી થાય થાય ને થાય એ ખરેખર જો એમ ન થાય તો અરિહંત નું સર્વત્ર નું કેવળ જ્ઞાન ખોટું થયું. એટલે એ તો પ્રશ્ન નથી, કોઈ એને પુરુષાર્થ થી ફેરવી શકે પર્યાય એ તો પ્રશ્ન નથી. પણ એ પુરુષાર્થ એવો એનો કામ કરતો હોય છે અંદરમાં, એ પુરુષાર્થ અંદરમાં નાયક ભાવ નો અનંત ગુણો નો એવો એને અંદરમાં ચાલે કે આવું મારું સ્વરૂપ છે, આવો મારો નાયક ભાવ છે, આવા મારા અનંત ગુણો છે, આવી પર્યાયોની પ્રગટતા છે, આવું બસ સ્પષ્ટપણું છે, આવું અબસ સ્પષ્ટપણું છે, આવો અબસ પણ અનન્ય નિયત વિશે પ્રસંયુક્ત ભાવ છે અને બસ સ્પષ્ટતાની ભાવો સર્વ અહંકાર છે એમ એક એને પુરુષાર્થ થી વિચારની ધારા અંદરમાં ચાલવા માંડે. વિચારધારા ચાલે છે એ જ્ઞાનમાં ચાલે છે અને જ્ઞાનમાં વિચારધારા ચાલે છે ત્યાં પુરુષાર્થ રૂપ હોવાને કારણે ત્યાં એના પુરુષાર્થ થી જ્ઞાનની મૂર્તતા વિચારમાં ચાલી રહી છે. જો આ પુરુષાર્થ અને જ્ઞાન અને એનો અભિપ્રાય એ બધું એક સાથે એવી રીતે કામ કરતું હોય છે, બધું સ્વતંત્ર હોવા છતાં પ્રત્યેક ગુણમાં અનંત ગુણ નું રૂપ હોવાને કારણે જે પુરુષાર્થ થી ઉપડે છે એ જ અનુસાર જ્ઞાનમાં નિર્ણય શક્તિ જાય છે, એ જ પ્રમાણે એના અભિપ્રાયની કેળવણી થવા મળે છે, એ જ પ્રમાણે વિભુ ગુણ વ્યાપકપણે દરેક ગુણમાં પરિણામ કરે છે. વિભુ ગુણ છે ને પાસે વ્યાપકપણું છે, અનંત ગુણ એ વ્યાપકપણું વિભુ ગુણને કારણે છે. એ પુરુષાર્થ ગુણ નું રૂપ અનંત ગુણમાં વ્યાપકપણે રહેલું છે એવો વિભુ ગુણ છે પાછું, એટલે વ્યાપકતા અંદર છે. એવી એવી કોઈ અંદરની પ્રજ્ઞાની શક્તિઓની કરામત છે, એને જે જોવે છે ને બધું એની પાસે છે. એને કાંઈ કોઈ જગ્યાએ કાંઈ લેવા જવું પડે એવું નથી. એને અકર્તા સ્વભાવ જોતો હોય તો અકર્તૃત્વ નામનું ગુણ છે, એને અભોગતા સ્વભાવ જોતો હોય તો અભોગતૃત્વ નામનું ગુણ છે, એને નિષ્ક્રિયનો સ્વભાવ જોતો હોય તો નિષ્ક્રિયનો નામની શક્તિ છે, એને નિયત પ્રદેશત્વ કરવું હોય તો એવી એક નિયત પ્રદેશત્વ નામની શક્તિ છે, એને સંકોચ વગર વિકાસ જ જ્ઞાનનો ત્યાગ કરે એવું જો એને બળ કરવું હોય તો એવી અસંકુચિત વિકાસત્વ નામની એક શક્તિ પીડિત છે. જેટલું જોઈ છે એ બધું એનામાં છે એવો એને ખબર પડે એમના પુરુષાર્થ છે અને એ પુરુષાર્થ નું રૂપ અનંત ગુણમાં ભરેલું છે અને એ પુરુષાર્થ ના બળ અનુસાર એની યોગ્યતામાં કાર્ય સ્થિતિ થાય. આવી કોઈ અનંત શક્તિ સંપન્ન પરમાત્મા અંદરમાં વિરાજમાન છે એ ક્યારે એને પર્યાય રૂપ થવા નથી દેતો, એ અનુલંબ શક્તિ છે, પર્યાય રૂપ જ થવા નથી. એક ગુણ ને બીજા ગુણ રૂપ ન થવા દે, છતાં ગુણી પણ અનંત ગુણ એક સાથે, છતાં એક ગુણ નું લક્ષણ બીજા ગુણ માં વ્યાપે, છતાં પોતાના લક્ષણ ના અસ્તિત્વ ને કદી એક ગુણ છોડે નહીં. એવી કોઈ અંદર ની સુગંધિ સ્વરૂપ છે એનું, જો એને ખીમાં આવવા માંડે તો એનું પુરુષાર્થ નું બળ એવું ચાલે યથાર્થ રૂપે આખો આત્મા અનંત ગુણાત્મક અખંડ પડે કેવો છે એ પણ એને નિર્ણયમાં ખ્યાલમાં આવે અને એ ગુણોમાં કેવી રીતે એક એક ગુણ પર્યાય પ્રગટ થવા અભ્યાસ સ્થાપન કેવું ગુણાવવા ભરેલું છે એ પણ એને એના નિર્ણયની ભૂમિકામાં ખ્યાલ આવે છે. ત્યારે એને એમ કહેવાય કે આ આત્મ સ્વભાવની સમીપ છે, આત્મ સ્વભાવની સમીપ છે, આત્મ સ્વભાવની સમીપ છે એટલે જોતા બસપષ્ટાની ભાવો અહંકાર છે. ત્યાં સુધી ખાલી શબ્દમાં એમ આવે
આત્મા ભૂતાર છે, હૃદય ભૂતાર છે, એમાં કઈ કાર્ય સિદ્ધિ એકદમ ન થાય. જ્ઞાની થવા માટે અનંત પુરુષાર્થ જોવો, સર્વાંગી સ્વરૂપના ખ્યાલમાં આવવું જોઈએ. ગુણો કેવી રીતે રહેલા છે, પર્યાયો કેવી રીતે પ્રથમ રહેલું છે, ગુણો કેવી રીતે ભેદરૂપ રહેલા છે, ગુણી કેવી રીતે અભેદરૂપ રહેલું છે, એવી એના જ્ઞાનમાં ચોપટ એને આચાર્ય ભગવાન ને ગુરુદેવના પ્રતાપે જે મળી છે એની વિચારના વિચાર કોટીમાં એની નિરંતર જયારે ચાલે ત્યારે આ બધો નિર્ણય થઈને કાર્ય સિદ્ધિ થવાનો અવકાશ એને ઉત્પન્ન થાય છે, એવી આ કોઈ અદભુત જોગની ગાથામાં આચાર્ય ભગવાને આખા સ્વરૂપનું નિર્ણય કર્યું છે. તો આ પાંચમો બોલ છે, પાંચમો બોલ હજી આપણો બાકી છે, કાલ સવારે લખશું. અને ભાવાર્થમાં તો પછી આ પાંચ બોલમાં ગીત છે, પછી આગળ તો બધું છે ને એ જાણવાનો વિષય ઘણો આવ્યો છે, એમાં જાણવાનો વિષય પુષ્કળ છે. જાણવાનો ચાર વાતોને કહેવાય, અનંત ધર્માત્મક અને ગુણાત્મક વસ્તુ કોને કહેવાય, એ બધી સમજણ કરવાનો વિષય છે. એ સમજણ કરવાનો વિષય આમાં આવ્યો છે ગુરુદેવના શ્રી મુખે સાંભળી લેવો, એટલે આ જોગની કથા આખી ખ્યાલમાં આવી જાય. આવતીકાલે સવારે આપણે લઈ લઈશું. એટલી બધી અપૂર્વ કથા છે, એટલી બધી અદભુત કથા છે કે જયારે એને દ્રવ્ય અને પર્યાયના બેના સ્વભાવ પોતપોતાની પ્રથમ પ્રથમ છે એમ પહેલામાં પહેલા એને નિર્ણયમાં લેવું પડશે. જ્યાં સુધી એ નિર્ણય નહીં આવે ત્યાં સુધી અનુભૂતિ નહીં. અનુભૂતિ જેને જોઈ છે એને દ્રવ્ય ને દ્રવ્ય રૂપે, પર્યાય ને પર્યાય રૂપે જાણી, બેના સ્વભાવ ને સ્વભાવથી જાણી, અને એ જાણ્યા પછી મારું સ્વરૂપ આમાં શું છે એમ જ્યાં દ્રષ્ટિ થાય છે, જ્ઞાનીને કેમ પર્યાયમાં અહમ કે પર્યાયમાં એક પણ નથી. કારણ કે એને ભૂતાર્થ સ્વભાવ ખબર પડી ગઈ છે, એટલે અભૂતાર્થનું જ્ઞાન થાય ને તો પણ એને ખબર પડી જાય છે કે આ તો અભૂતાર્થ છે, આ તો મારી વસ્તુ નથી. જ્ઞાન બરાબર થાય છે એને અભૂતાર્થ વિકારી દ્રવ્યનું પણ જ્ઞાન થાય છે, ભૂતાર્થ સ્વભાવનું અને અભૂતાર્થનું પણ જ્ઞાન થાય છે, પણ દ્રષ્ટિનો દોર છે ને એ ભૂતાર્થ નથી. ભૂતાર્થમાં છૂટતો નથી, અભૂતાર્થમાં જતો નથી. કારણ કે એને એને અભૂતાર્થને એ કર્યું તો ઉપાદેય દુઃખ તત્વને ગ્રહણ કર્યું છે. હવે અભૂતાર્થનું જ્ઞાન થાય તો કઈ અહમ થોડું થાય લેવાનું. એટલે જ્ઞાની કદી સ્વામિત્વ પણ અભૂતાર્થ સ્વભાવ પણ પરિણમતો નથી, કદી સ્વભાવ પણ પરિણમતો નથી, કદી એના જ્ઞાન થી છૂટતો નથી, કદી દ્રષ્ટિ એના ઉપર મૂકતો નથી, કદી દ્રવ્યની દ્રષ્ટિ છોડતો નથી, અને નિરંતર ઈ પોતે પોતા રૂપે પરિણમતો નિરંતર આગળ વધતો જાય છે. આગળ વધતા 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 દુષ્કાળની પરિપાટી સુદુપયોગમાં આગળ વધે છે. ચોથામાંથી સુદુપયોગ આવતા પંચમ આવે છે, પંચમમાંથી પછી સાતમો આવે, સાતમું છઠ્ઠું સાતમું છઠ્ઠું ચાલતા પછી શ્રેણી ચડી અને આત્મથી સપક શ્રેણી ચડી અને યથાચારિત પ્રગટ કરી, કેવળ જ્ઞાન પ્રગટ કરી, અવ્યાવાદ સુખ પ્રગટ કરે, ચૌદમાં દુષ્કાળથી થઈને ત્યારે સિદ્ધ દશામાં વિરાજમાન થાય છે. સર્વભવી જીવો આવી રીતે પોતાના સ્વભાવને ઓળખી મોક્ષ માર્ગનું ભ્રમણ કરે એવી